अवनन्ताय सहस्रमूर्तये सहस्रपादा शिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखिनी पत्रमूर्वी निखति यदि गृहीत्वा शारदा सर्वकालम् तदपि तव गुणाना मीशपारं नयाति। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणाय ते समर्पयामि नारायणाय ते समर्पयामि। સંન્યાસને યોગના પારસ્પરિક અખંડ અવિભાજ્ય સંબંધ પ્રત્યે અંગુલી નિર્દેશ કરતા ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં એક સુંદર શ્લોક લખ્યો, યમ સંન્યાસમિતિ પ્રાહુર યોગમ તમ વિદ્ધિ પાંડવ નય સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતી કશ્ચન। યમ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ, ભગવાન એમ કહેવા માંગે છે કે જે બાહ્ય સંન્યાસ છે તે સંન્યાસ પણ અંદરના સંન્યાસને માટે જ છે। માનસિક ત્યાગ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી બાહ્ય ત્યાગ સફળતા પર પહોંચતો નથી, શાંતિ આપી શકતો નથી, જીવનનું સાર્થક્ય કરી શકતું નથી। અને એવા જે બાહ્ય ત્યાગી હોય તેમણે પણ યોગ પરાયણ થવાને માટે પ્રયત્ન કરવો, આત્મદર્શન કરવાને માટે, આત્મ સાક્ષાત્કાર કરવાને માટે, પરમાત્માની પાસે પહોંચવાને માટે પરમાત્માની પ્રેમ ભક્તિનો આધાર લેવો જોઈએ। પરમાત્માની પ્રેમ ભક્તિનો આધાર લેવાની સાથે સાથે આત્મદર્શનને માટેની અંતરંગ સાધનાનો આધાર લેવાની સાથે સાથે જે પાય સમય બહારનો પ્રાપ્ત થાય તે બીજા સમયનો સદુપયોગ અથવા વિનિયોગ જનકલ્યાણની સેવાના કાર્યોને માટે કરવો જોઈએ। સંન્યાસ ત્યારે જ સુશોભિત બની શકે જે સંન્યાસ દ્વારા યોગ ન થાય। યોગની સાધનામાં જે સંન્યાસી પોતાના જીવનને વાપરે નહીં, સમર્પિત ન કરે, તે સંન્યાસી પોતાના સંન્યાસને સફળ કરી શકતો નથી। ને યોગ અને સંન્યાસ બાહ્ય ત્યાગ બંનેનો પારસ્પરિક સંબંધ ભગવાને ગીતાની અંદર બતાવ્યો છે કે યોગાભ્યાસ કરવો હોય, યોગાભ્યાસનો આધાર લઈ અને પરમાત્માના સાક્ષાત્કાર દ્વારા પોતાના જીવનને કૃતાર્થ કરવો હોય તો માનસિક ત્યાગની આવશ્યકતા રહે છે। બાહ્ય ત્યાગની આવશ્યકતા, સ્થૂલ ત્યાગની આવશ્યકતા અનિવાર્ય રૂપે નથી, પરંતુ અંદરના ત્યાગની, માનસિક ત્યાગની આવશ્યકતા, સૂક્ષ્મ ત્યાગની આવશ્યકતા હોય છે। બહારથી ત્યાગે અંદરથી ભજે બહારથી છોડે ને અંદરથી ભજે તો પછી તેવો ત્યાગ માનવ નું કલ્યાણ કરતો હોય છે. ઘણા ત્યાગીઓ બહારથી ત્યાગ કરી દે પણ અંદરથી પાછા વિષયોનું ચિંતન મનન કરતા હોય. વિષયોની રસવૃત્તિઓ મનની અંદર પાંગરતી હોય, પ્રબળ કરતી હોય. એકાંત સ્થાનમાં બેસીને પણ ત્યાં પણ વિષયોનું ચિંતન અનુચિંતન કરીને વિષયવતી વૃત્તિનું સેવન કરીને એક પ્રકારના માનસિક સંતોષનો અનુભવ કરતા હોય તો જે બહારથી તજે પણ અંદરથી ભજે તે આદર્શ ત્યાગી નથી. પણ જે બહારથી તજે અને અંદરથી પણ તજે ભજે નહીં તે આદર્શ ત્યાગનું લક્ષણ કહેવામાં આવે છે. જે બહારથી ભજે અને અંદરથી પણ ભજે એ તો રાગી પુરુષો કહેવાય છે, ત્યાગી કહેવાતા નથી. પરંતુ જે અંદરથી ભજે અને બહારથી તજે તે આદર્શ ત્યાગી કહી શકાતા નથી. જે બહારથી પણ તજે અને અંદરથી માનસિક રીતે પણ તજે તે આદર્શ ત્યાગી અથવા તો સંન્યાસી કહેવાય છે. એટલે ભગવાન કહે છે કે સર્વ પ્રકારની લૌકિક પારલૌકિક ઈચ્છાઓ, સર્વ પ્રકારની માનસિક તૃષ્ણાઓ, લૌકિક પારલૌકિક કામનાઓ અથવા લાલસાઓને તિલાંજલિ આપી તેમના સારપાણાને સુચારુ રૂપે સમજી એમાંથી મનની વૃત્તિને પાછી વાળવી જોઈએ. જો એવી રીતે સંસારના વિષયોની અસારતાને સુચારુ રૂપે સમજવામાં આવે અને પછીથી ત્યાગનો આધાર લેવામાં આવે તો તે ત્યાગ કાયમને માટે ટકે છે. સંગ પ્રસંગે નિષ્કુળાનંદ સ્વામી કહે છે તે પ્રમાણે પાંગરતો નથી, સંગ પ્રસંગે તેવો જ રહે છે. અનુકૂળ સંગ હોય તો પણ, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો પણ મન હંમેશા શાંત અને નિર્વિકાર રહે છે. જેની પાછળ, જે ત્યાગની પાછળ વિવેકનું પીઠબળ હોય, સદસદ વિવેક, શુભાશુભનો, સત્ય અસત્યનો, નિત્ય અનિત્યનો, ત્યાગ્યને ગ્રાહ્યનો જે માનસિક વિવેક જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે, સદબુદ્ધિના પરિણામે સાંપડે છે, એવો વિવેક જ્યારે માનવના જીવનની અંદર પેદા થાય અને એ વિવેકના પરિણામે જે ત્યાગ થઈ જાય, કરવામાં ના આવે પણ થઈ જાય સહજ રીતે, સ્વાભાવિક રીતે, તે ત્યાગ પછીથી કાયમને માટે ટકે છે અને તે ત્યાગને કોઈ પણ પ્રકારનો અંતરાય આવી શકતો નથી. શંકરાચાર્ય મહારાજ પોતાના વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં એવા ત્યાગનું મહિમાનું વર્ણન કરતા બહુ સુંદર શબ્દોનો પ્રયોગ કરે છે. વૈરાગ્યાન્ન પરમ સુખસ્ય જનકમ પશ્યામિ વશ્યાત્મન. જે પોતાના મનને વશ કરે છે, યોગ પરાયણ બનાવે છે, પોતાની ઇન્દ્રિયો પર જે અધિકાર પ્રસ્થાપવાને માટેના પ્રયત્નો કરે છે એમને માટે વૈરાગ્ય જેવું ઉત્તમ પીઠબળ બીજું કોઈ નથી. જેમનામાં વૈરાગ્ય હોય છે તે પોતાના મન અને પોતાની ઇન્દ્રિયોને સહેલાઈથી વશ કરી શકે છે. અને શંકરાચાર્ય મહારાજ કહે છે કે વૈરાગ્ય પણ હોય એની સાથે સાથે ત્યાગ પણ હોય, પરંતુ વૈરાગ્ય ને ત્યાગની સાથે સાથે આત્મા અને અનાત્માનો વિવેક હોય, સદબુદ્ધિ હોય, આત્મજ્ઞાન પણ હોય તો પછીથી તેવો વૈરાગ્ય અથવા તો ત્યાગ માનવના જીવનને શાંતિ આપનારો થઈ જાય છે. તચ્ચેત શુદ્ધતરાત્મબોધ સહિતમ. એવો જો ત્યાગ અને વૈરાગ્ય આત્મબોધ સહિતમ, આત્મબોધ એટલે આત્મજ્ઞાન વાળો હોય તો સ્વરાજ્ય સામ્રાજ્ય દુઃખ. શંકરાચાર્ય મહારાજ કહે છે કે તો પછી તે માનવને સ્વરાજ્ય, પોતાની જાતના ઉપરનું રાજ્ય આપનારો થઈ પડે છે. અને સામ્રાજ્ય એવો માનવ પછી સહેનશાહ થઈ જાય છે. એને પછી કોઈ પ્રકારની તૃષ્ણા રહેતી નથી, કોઈ પ્રકારની લાલસા રહેતી નથી. મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવનમાં એક પ્રસંગ આવે છે. જે વખતે એમની એટલી બધી ખ્યાતિ નહોતી અને જે વખતે ભારત વર્ષના જુદા જુદા સ્થળોમાં એ પ્રવાસ કરતા હતા, તેવી વખતે પ્રવાસ કરતા કરતા ઉત્તર ભારતમાં હિમાલય પ્રદેશમાં ઉખીમઠ નામનું સ્થાન છે, ત્યાં દયાનંદ સરસ્વતી પહોંચી ગયા હતા અને ઉખી મઠ નામના સ્થાનમાં કેટલાક મહિનાઓ સુધી મહર્ષિ દયાનંદ સરસ્વતીએ મહર્ષિ તરીકે ઓળખાતા પહેલા નિવાસ કર્યો હતો અને ઉખી મઠના સ્થાનમાં જ્યાં મહર્ષિ દયાનંદ નિવાસ કરતા હતા તે સ્થાનના જે અધ્યક્ષ હતા મહંત હતા એમને દયાનંદ સરસ્વતીને જોઈને અતિશય પ્રેમ થયો. મહર્ષિ દયાનંદ સરસ્વતીનું સુંદર શરીર સૌષ્ઠવ, મહર્ષિ દયાનંદ સરસ્વતીની સુંદર સ્મૃતિ, મહર્ષિ દયાનંદ સરસ્વતીનું અસાધારણ મનોબળ, મહર્ષિ દયાનંદ સરસ્વતીનો અસામાન્ય મન તથા ઇન્દ્રિયો પરનો સંયમ અને મહર્ષિ દયાનંદ સરસ્વતીની નાની ઉંમર, હજુ યૌવનને ઉંબરે જ ઉભેલા હતા મહર્ષિ દયાનંદ સરસ્વતી, જ્યારે પોતે પોતાના ઘરનો ત્યાગ કર્યો, ત્યાગમય જીવનને અપનાવ્યું હતું ત્યારે એ બધું જોઈ અને ઉખી મઠના જે મહંત હતા, સ્થાનાધ્યક્ષ હતા, એમની નજર દયાનંદ સરસ્વતીના ઉપર થઈ, એટલે એમણે દયાનંદ સરસ્વતીની આગળ પ્રસ્તાવ મૂક્યો કેટલાક દિવસો પછી કે મારી પછી કોઈ સ્થાનાધ્યક્ષની આવશ્યકતા તો પડવાની જ છે, તો સ્થાનાધ્યક્ષ તરીકે હું તમને પસંદ કરું છું. તમે હું છું તે દરમિયાન જ આ જે સ્થાન છે, મઠ છે, તેના મહંત તરીકે કાર્ય કરો. ધીરે ધીરે હું તમને તાલીમ આપીશ અને તમારી ઘણી પ્રસિદ્ધિ થશે, તમને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે, સુખોપભોગના સર્વે સાધનોની પ્રાપ્તિ આ મઠમાં રહેવાથી સહેલાઈથી થઈ શકશે. ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ મઠના અધ્યક્ષના પ્રસ્તાવને સાંભળ્યા પછી કહ્યું કે મેં તો મારા જીવનની અંદર સંકલ્પ કર્યો છે મનના મહંત બનવાનો, કોઈ બહારના મઠના મહંત બનવાનો નહીં, પણ પોતાના મનના મઠના મહંત બનવાનો અને પરમાત્માનો સાક્ષાત્કાર સાધવાનો. અને પરમાત્માનો સાક્ષાત્કાર સાધવાની સાધના કરતા કરતા એ સાધનામાં સફળતા પ્રાપ્ત કર્યા પછી મારે હજારો દીન દુઃખી અવિદ્યારૂપી અંધકારની અંદર અટવાતા એવા માનવોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એ માનવોને માટે મારે મારા સમસ્ત જીવનને સમર્પિત કરી દેવું છે. મારે માટે જીવવું નથી, પણ બીજાને માટે જીવવું છે. પોતાને માટે જીવનારા માનવો તો સંસારમાં ઘણા છે, પરંતુ જે બીજાને માટે જીવે છે, જેમની વિદ્યાનો ઉપયોગ, જેમના ધનનો ઉપયોગ, બળનો ઉપયોગ, અધિકારનો, સત્તાનો, પદનો ઉપયોગ બીજાને માટે, બીજાની સુખાકારી અને શાંતિ તથા સમુન્નતિને માટે થાય છે, તેવા પુરુષો ખરેખર પૂજનીય છે, આદરણીય છે. તો સમગ્ર જીવનનો સદુપયોગ બીજાની સમુન્નતિને માટે કરવાની આવશ્યકતા છે. રામાયણની અંદર આવે છે કે જે માનવો બીજાનું હિત સાધતા હોય તેમને માટે, જેમના હૃદયની અંદર બીજાના હિતની ભાવના ભરેલી હોય, કોઈનું સ્વપ્ન પણ બગાડવાની ઈચ્છાથી જે જીવન જીવતા ન હોય, પરંતુ ગમે તે રીતે પોતાને જે પણ પરિસ્થિતિ પ્રાપ્ત હોય તે પરિસ્થિતિમાં રહીને, પોતાની પાસે જે પણ સાધન સામગ્રી હોય તે સાધન સામગ્રીનો સદુપયોગ કરીને બીજાને સુખ શાંતિ આપવાને માટે, બીજાનું શ્રેય સાધવાને માટે જે પ્રયત્નો કરે છે, તેમને સંસારની અંદર કશું અશક્ય રહેતું નથી. એમના ઉપર પરમાત્માની પરમ કૃપા થઈ જાય છે, પરમાત્માની પરમ કૃપાનો વરસાદ વરસે છે, અને એને લીધે, બીજા માનવોનું ભલું કરવાની ભાવનાને લીધે તે માનવોને જ લાભ થાય છે, એમને સુખની પ્રાપ્તિ થાય છે, શાંતિની પ્રાપ્તિ થાય છે, અને સર્વ પ્રકારના મનોરથો એમના પૂરા થઈ જાય છે. એમના જીવનની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ પછી રહેતું નથી, કારણ કે જેવી રીતે માનવ તપશ્ચર્યા કરે, યજ્ઞ યાગ કરે, ધ્યાનાદિ સાધનાનો આધાર લે, એવી રીતે પરહિત કરવું, એ પરહિત કરવાની જે પ્રવૃત્તિ છે તે પણ એક મોટામાં મોટી સાધના છે. અને એ સાધના કરવાથી માનવનું છેવટે મંગલ થાય છે, શ્રેય સધાય છે, અને એ સાધના પણ એના સુપરિણામને પ્રાપ્ત કરાવે છે. માનવને માટે એક મોટામાં મોટી મૂડી બની જાય, થાપણ બની જાય છે. જે બીજાને માટે વૃક્ષનું રોપણ કરે એને કદી પણ તાપથી સંતપ્ત થવું પડતું નથી, એને વૃક્ષ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. જે બીજાને માટે પરબનું નિર્માણ કરે એ કોઈ પણ દિવસ પીપાસું રહી શકતો નથી, એની પીપાસાનું શમન થઈ જાય એવા સાધનો આપોઆપ થઈ જાય છે. એટલે પરહિત જેના જીવનનું વ્રત હોય એવા માનવને માટે સદાને માટે સ્વર્ગનું નિર્માણ જીવનમાં થઈ જાય, સ્વર્ગ જેવું સુખ એના જીવનની અંદર પ્રાપ્ત થઈ જાય છે. એને કોઈ પણ દિવસ દુઃખ અથવા તો પરિતાપ અથવા તો ક્લેશનો અનુભવ કરવો પડતો નથી. બધી જ દિશાઓ એને માટે મંગલમય થઈ જાય છે. જ્યાં જાય છે ત્યાં એને માટે ગોલોક અથવા તો વૈકુંઠ જેવા ઉત્તમ લોકનું નિર્માણ થઈ જાય. જીવનની અંદર સર્વ પ્રકારના ક્લેશોમાંથી એને મુક્તિ મળી જાય છે. આવી રીતે મહર્ષિ દયાનંદના જીવનનું વ્રત હતું. મહર્ષિ દયાનંદે પોતાના જીવનના એ વ્રત વિશે ઉખી મઠના જે મહંત હતા, મઠાધીશ હતા, એમને વાત કરી કે મારા જીવનની તો આ વ્રત છે, આ નાનકડા મઠના અધ્યક્ષ તરીકે આ જીવન હું કારાવાસમાં કોઈ કેદ થઈને બેસી રહે અથવા તો પિંજરમાં જેમ કોઈને કેદ કરી નાખવામાં આવે તેમ કેદ થઈને બેસવા માંગતો નથી. કેટલાય જીવો કેદ થઈને બેસી જાય, માનવો જ નહીં પ્રાણીઓ પણ કેદ થઈને બેસી જાય. ઘણી વાર આપણે જોવાને માટે જઈએ છીએ. હમણાં અમે જોવાને માટે ગયા હતા પરદેશમાં, ઝામ્બિયા દેશમાં. તો ત્યાં આગળ એક એવું વિશાળ જંગલ છે, માઇલોનું જંગલ, ખુલ્લું જંગલ, અરણ્ય. તો ત્યાં આગળ ખાસ એટલા માટે આપણને લઈ જવામાં આવે છે, જીપમાં બેસાડીને, મોટરમાં બેસાડીને, સરકાર તરફથી વ્યવસ્થા છે. જંગલની અંદર સિંહો મુક્ત રીતે, સ્વતંત્ર રીતે વિહાર કરતા હોય છે. જંગલની અંદર ચિત્તાઓ ફરતા હોય છે, હાથીઓના ટોળે ટોળા વિહારે નીકળેલા દેખાય છે આપણને, દીપડાઓ દેખાય છે, અને જંગલી ભેંસો પાડાઓ હાથીઓનો પણ સામનો અથવા મુકાબલો કરે એટલું જ નહીં, પણ સિંહ જો એમના માર્ગમાં આવ્યો હોય તો સિંહની સામે પણ લડવાને માટે તૈયાર થાય એવી મારકડી ભેંસો, એવા પાડાઓ જંગલી જાતના ત્યાં આગળ આપણને જોવા મળે છે. એ જોવાને માટે ખાસું દૂર જામ્બિયા દેશમાં દૂર સુદૂર ચાલ્યા જવું પડે છે. વિમાનમાં બેસીને ઘણું મોટું ભાડું ભરીને જ્યાં ઉતરવાનું હોય છે ત્યાં અગાઉથી હોટલમાં ઘણી મોટી ખર્ચની રકમ આપીને રિઝર્વેશન કરાવવું પડે છે અને પછી ત્યાં જવું પડે છે. તો અમે ત્યાં આગળ જોવાને માટે ગયા હતા. તો પ્રવાસીનું સૌભાગ્ય હોય તો પ્રથમ નજરે થોડા વખતમાં જ એને સિંહનું દર્શન થઈ જાય છે. અમે ગયા કે તરત જ અમારા માર્ગમાં જ એક ઠેકાણે જીપ વાળાએ જીપને થોડી રોકી અને રોકીને કહ્યું કે જોયું વાસ કંઈક આવે છે તમને? વાસ આવતી હતી. તો જીપ વાળાએ કહ્યું કે તાજો જ શિકાર કરીને સિંહ અહીંથી હમણાં પસાર થયેલો છે, તાજો જ શિકાર એણે અરણનો કર્યો છે અથવા કોઈ પણ પ્રાણીનો કર્યો છે, તેની આ દુર્ગંધ આવી રહી છે, એટલે આટલામાં જ ક્યાંક સિંહ હોવો જોઈએ. હવે આપણે સિંહને સહેલાઈથી જોઈ શકીશું. અમારી જીપ આગળ ચાલી, ખુલ્લી જીપ, ખુલ્લી જીપમાં આપણે જોવાનું હોય છે, જોનારા પણ હોશિયાર હોય છે એટલે ખુલ્લી જીપમાં આપણને લઈ જાય છે. થોડાક વખત સુધી આગળ ચાલ્યા એટલે પછી જીપ વાળાએ જીપને રોકી એણે કહ્યું કે જુઓ આ જંગલની અંદર સિંહ બેઠેલો છે, સિંહ બહુ જ પાસે બેઠેલો. અમારી જીપ જ્યાં ઉભી રહેલી ત્યાંથી આ ખુરશીઓ પડી છે, ખુરશીની પહેલી લાઈન એટલે જ પાસે સિંહ બેઠો હતો. આજુબાજુના ઘોર જંગલમાં ઝાડીઓની વચ્ચે અમારી જીપને જોતો જોતો સિંહ, જાણે કોઈ પણ પ્રકારની પરવા ન હોય, કોઈ પણ પ્રકારનો ભય ન હોય એવી રીતે બેઠો હતો. અને એની પાસે સિંહણ પણ હતી અને એની પાસે એની સંતતિ પણ હતી, એટલે કુલ મળીને 7 થી 8 પ્રાણીઓ ત્યાં આગળ બેઠા હતા. પેલા પ્રાણીઓ જે હતા એના સંતાનો હતા એ તો આમ તેમ ચક્કર મારતા હતા, પણ સિંહ અને સિંહણ બંને પોતપોતાની પાસે બેઠેલા હતા, અમને જોયા કરતા હતા. અમે પણ શાંતિથી જીપને ઉભી રાખીને જોતા હતા. લગભગ 15-1 મિનિટ સુધી આ રીતે અમે જોયું. સિંહ કઈ જ કરતો નહોતો, કોઈ પણ પ્રકારનું આક્રમણ કરવાનો વિચાર કરતો નહોતો. એને સંતોષ થઈ ગયો હતો, કારણ કે પ્રભાતના પ્રથમ પ્રહરમાં જ શિકાર પ્રાપ્ત થઈ ગયો હતો, સંતોષ થઈ ગયો હતો. પછીથી આપ અમે અમારી જીપ આગળ ચાલી. એ પહેલા થોડા વખત પહેલા સિંહ ઉભો થયો સિંહણની સાથે, અને જંગલના અંદરના ભાગમાં ધીરે ધીરે પસાર થઈ ગયો, ધીરે ધીરે પસાર થઈ ગયો. એટલે અમારી જીપ પછી આગળ ચાલે તો લગભગ 3-4 કલાક લાગે છે એકાંત અરણ્યમાં જીપમાં ફરવામાં, જુદી જુદી જાતના જાનવરોને જોવામાં. એ બધું જોયા પછીથી જયારે અમે પાછા ફર્યા જાંબિયાના એક બીજા પાટનગરમાં શહેરમાં લુસાકામાં, તો ત્યાં આગળ અમને માણસો ત્યાંના હતા તે વળી પાછા પ્રાણી સંગ્રહાલય જોવા લઈ ગયા. તો પ્રાણી સંગ્રહાલયમાં જઈને અમે જોયું તો ત્યાં આગળ પણ સિંહને રાખવામાં આવેલો, પણ પિંજરમાં રાખવામાં આવ્યો. મોટા લોહના પાંજરામાં સિંહને રાખવામાં આવેલો. તે સિંહ આટા ફેરા કર્યા જ કરે, વચ્ચે વચ્ચે ગર્જનાઓ કર્યા કરે. એને બહુ બહાર નીકળવું હતું, છૂટવું હતું, પરંતુ માણસ કઈ બહાર નીકળવા દે તેવો નહોતો. આખી દુનિયાની ને પોતાની મુક્તિની વાતો કરનારો માણસ આજના જમાનામાં પણ પોતાના શોખને માટે જંગલી પ્રાણીઓને કેદ કરે છે, હજુ સંગ્રહ સ્થાનો બનાવે છે અને માણસોને જોવાને માટે પ્રેરે છે. પોતાને કોઈ કેદ કરે તો ગમતું નથી, પણ પોપટને કેદ કરે છે, ચકલીઓને કેદ કરે છે, અને સિંહ વાઘ જેવા જંગલી જનાવરોને પણ કેદ કરે છે. આ એક ફેશન ગણાય છે, મોટા પ્રમાણમાં વસ્તુઓ થાય છે. તો અમને થયું કે જુઓ આ સિંહને છૂટવું છે, પણ છૂટી શકતો નથી. પેલા અરણ્યમાં સિંહ છૂટતો હતો, વિહાર કરતો હતો, આક્રમણ કરતો નહોતો. આ અહિયાં સિંહ આક્રમક બની ગયો છે, કારણ કે એને કેદ કરવામાં આવ્યો છે. એ બદલો લેવા માંગતો હોય એવી એની અંદર ભાવના, પ્રતિશોધની ભાવના પેદા થઈ ગઈ. જો આને ભૂલે ચૂકે પણ છૂટો મૂકવામાં આવે તો જેટલા પણ માણસો છે બધા જ માણસોનો ખાતમો બોલાવી દે, એટલી બધી એને અત્યારે ચીડ આખી એ માનવ જાતિ પર જાણે કે ચડી છે. દોડા દોડ કરતો હતો, આટા ફેરા કરતો હતો, લોહના પિંજરાને કેટલીક વાર પોતાનું માથું પણ મારતો હતો કે ગમે તેમ કરવાથી રસ્તો થાય છે, પણ સિંહ રસ્તો કરી શકતો નહોતો. એટલે થાકીને હારીને કંટાળીને વળી પાછો થોડા વખત માટે નીચે બેસી જતો. એને માટે તો આ રોજનો ક્રમ હતો. મને થયું કે જુઓ માનવ પણ આવી રીતે સિંહ જેવો જ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનો અંશ માનવ અવિનાશી મૃત્યુંજય અને સમ્રાટ. સંસારમાં જેટલા પણ જીવો છે, સંસારમાં જેટલી પણ યોનિઓ છે, એ બધી જ યોનિઓમાં સૌથી શ્રેષ્ઠ યોનિ માનવની છે. એટલે જેમ સિંહ વનનો રાજા કહેવાય એવી રીતે માનવ વસ્તીનો રાજા છે. જેટલી પણ યોનિઓ છે બધી જ યોનિઓમાં સર્વોત્તમ યોનિ વાળો માનવ, પરમાત્મા એને ઉત્તમ પ્રકારની બુદ્ધિ, પરમાત્મા એને ઉત્તમ પ્રકારની શક્તિ પ્રદાન કરેલી છે. પરંતુ આજે એ કેદ બની ગયો, પિંજરમાં કેદ બની ગયો, વાસનાના પિંજરામાં કેદ બની ગયો છે, કામનાઓના પિંજરામાં કેદ બની ગયો છે. પેલું લોઢાનું પિંજરું તો કોઈક વાર ઉગાડી પણ શકાય, તોડી પણ શકાય, પણ આ વાસનાઓ અને કામનાઓનું જે પિંજરું છે એ પિંજરાને તોડવાનું કામ ઘણું જ કપરું છે, ઘણું જ કઠિન છે. એને તોડવાને માટે એક ધારો પ્રયત્ન કરવામાં આવે તો પણ પરમાત્માની પરમ કૃપાનો વરસાદ જેમના પર વરસતો હોય એવા કોઈ વિરલા પુરુષો જ સફળ બની શકે. બાકી ઘણું કપરું કામ છે. જંગલમાં જવાથી પણ આ મોહનું પિંજરું તૂટતું નથી, વનમાં વસવાથી પણ તૂટતું નથી, મૌન વ્રત ધારણ કરવાથી તૂટતું નથી, ઉપવાસોનો આધાર લેવાથી તૂટતું નથી, સર્વસંગ પરિત્યાગી બનીને પરિવ્રાજક બનીને એક ઠેકાણે બેસી રહેવાથી પણ આ પિંજરું તૂટતું નથી. આ પિંજરું તો વિવેક થી તૂટી શકે, સદબુદ્ધિ થી સંપન્ન બનવાથી તૂટી શકે, પરમાત્માની પ્રેમ ભક્તિ થી તૂટી શકે, પરમાત્માના અસાધારણ અનુગ્રહ થી તૂટી શકે. બાકી આ પિંજરાને તોડવાનું કામ અતિશય કપરું છે, ઘણું જ મુશ્કેલ છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી એવા નર શાર્દુલ હતા, સિંહ જેવા હતા. એમની અંદર જનસેવાની ભાવનાઓ પ્રચંડ રૂપે પેદા થઈ ગઈ હતી. પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની કામના હતી, બીજાના હિતની તમન્ના એમની અંદર હતી. એટલે રામાયણમાં કહ્યું છે તે પ્રમાણે તે બંધાયા. પર હિત બસો જિનકે મન માહી, પર હિત બસો જિનકે મન માહી, તિન તિન જગ દુર્લભ કછુ નાહી. પર હિત બસો જિનકે મન માહી, જેના મનમાં પરહિતની જ ભાવના, એને ત્રણેય લોકમાં કઈ જ અશક્ય નથી. તુલસીદાસજી મહારાજ કહે એ ગમે ત્યાં જાય નહીં, એને માટે માર્ગ તૈયાર થઈ જાય છે, અનુકૂળતા તૈયાર થઈ જાય છે, બધા જ ગ્રહો અનુકૂળ બની જાય છે. મંગળ ચંદ્ર શનિ રાહુ બધું જ અનુકૂળ થઈ જાય, પ્રારબ્ધ પણ અનુકૂળ બની જાય છે, ભગવાન પણ અનુકૂળ થઈ જાય છે. જે પોતાની જાતને અનુકૂળ થઈ જાય એને બધું જ અનુકૂળ થઈ જાય, અને જે પોતાની જાતને અનુકૂળ ન થાય એને જગત પણ અનુકૂળ થઈ શકતું નથી. જગત અનુકૂળ હોય તો પણ એને પ્રતિકૂળ જ લાગ્યા કરે છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી એવા વિરલ પુરુષ વિશેષ હતા, બીજાના હિતને હૃદયમાં ધારણ કરીને ફરનાર, જેમના ઉપર પરમાત્માની કૃપા હતી, એટલે વિવેક અને વૈરાગ્ય એમની અંદર અસાધારણ રીતે પ્રબળ રીતે ઉછાળા મારતા હતા, એટલે લૌકિક કામના ને લાલસામાં ફસાઈ શક્યા નહીં. એમણે કહ્યું કે આ તમારો મઠ મુઠ્ઠી વાળીને બે ચાર મિનિટમાં આની બહાર નીકળી શકું, એ મઠમાં હું કેદ નહીં થઈ શકું. હું તો આખા ભારતમાં ફરીશ, દેશમાં ફરીશ, જ્યાં જ્યાં વિદ્યારૂપી અંધકાર છે ત્યાં ત્યાં વિદ્યારૂપી અંધકારનો અંત આણવાને માટે, માનવોને સાચા જ્ઞાનને સમજાવવા માટે મારાથી બને તેટલો નિષ્કામ પ્રયત્ન કરી છૂટીશ. હું કોઈ એક સ્થાન વિશેષમાં બંધાવા માંગતો નથી, હું કોઈ એક પદ વિશેષની ઈચ્છા રાખતો નથી, હું કોઈ અધિકાર ચાહતો નથી. મહંતે ઘણું કહ્યું કે કેટલી બધી સંપત્તિ છે, જરા જુઓ તો ખરા, કેટલું બધું સુવર્ણ છે, કેટલું બધું ધન છે, આ બધું જ તમારું, અને નવા નવા ભક્તો આવશે તે આપ્યા જ કરશે, જૂના ભક્તો તો વળી આપતા રહેશે, તમારા સિવાય કોઈ આનો ઉપભોગ કરશે નહીં, કારણ કે તમે મહંત બની જશો, મઠાધીશ થઈ જશો, એટલે તમે જેમ કહેશો તેમ કરશો. આ લોક સેવાની વાતોને છોડીને શાંતિથી બેસી રહો ને તમારી જ સેવા કરવાને માટે. પરંતુ મહર્ષિ દયાનંદ સરસ્વતીના મનને આ પ્રકારના પ્રલોભનો પ્રભાવિત કરી શક્યા નહીં. એમનું મન સંન્યાસના સંકલ્પ વાળું, ત્યાગના સંકલ્પ વાળું હતું. જેનું મન ત્યાગના સંકલ્પ વાળું હોય તે પોતાના બહારના ત્યાગને સાચવી શકે છે. જેનું મન ત્યાગના સંકલ્પ વાળું હોય, કામના રહિત હોય, વાસના રહિત હોય, એ સંસારમાં રહે તો પણ મુસાફરના જેવો રહે છે, પ્રવાસીના જેવો રહે છે. જેવી રીતે ધર્મશાળામાં માણસ રહેતો હોય, સમજે કે ધર્મશાળા મારી નથી, આ તો ધર્મની શાળા છે, થોડા વખત પછી અહીંથી નીકળવાનું જ છે, આપણે કાયમને માટે રહેવાનું નથી, એવી રીતે સંસારમાં રહેનારો માણસ પણ સમજે છે કે હું પંચમહાભૂતની શરીરની ધર્મશાળામાં બેઠો, અહીંથી મારે ક્યારે નીકળવાનું થશે કઈ ચોક્કસ નથી. જે ઘરમાં બેઠો છું તે પણ ધર્મશાળા છે, જે જગતમાં બેઠો છું તે પણ ધર્મશાળા છે. એક દિવસ મારે અહીંથી ચાલી નીકળવાનું છે, ચોક્કસ છે, તો ચાલતા પહેલા હું મારા જીવનનું શ્રેય સાધી લઉં અને બીજાને પણ કોઈ કલ્યાણનો રસ્તો બતાવી શકું, બીજાના જીવનમાં પણ સુખ શાંતિ ફેલાવી શકું, એ પ્રકારના સત્કર્મોનો આધાર લઉં તો ઘણું સારું. મહર્ષિ દયાનંદ સરસ્વતી આ પ્રકારની ઉત્તમ સદબુદ્ધિથી સદવિચારણાથી સંપન્ન હતા એટલે મહંતનું કાંઈ ચાલ્યું નહીં. મહર્ષિ દયાનંદ સરસ્વતી પછી મઠનો ત્યાગ કરીને નીકળી ગયા. કોઈ પણ પ્રકારના મઠના અધીશ્વર બન્યા જ નહીં, ક્યાંય પણ એ ઈચ્છા જ નહોતી એના મનની અંદર કોઈ પ્રકારની. હમણાં અમે જામ્બિયામાં ગયા અને ત્યાં આગળ રામકૃષ્ણ મિશનની ઘણી મોટી શાખા લુસાકા પાટનગર જામ્બિયાનું છે ત્યાં ચાલે છે. ત્યાં આગળ મારું પ્રવચન ગોઠવવામાં આવ્યું તો ત્યાં આગળ રામકૃષ્ણ પરમહંસદેવ ઉપર મારું પ્રવચન થયું હતું અને માં સર્વેશ્વરીએ ત્યાં માં શારદા દેવીની સ્તુતિ બહુ પ્રેમથી ગાઈ હતી. તો ત્યાંના કાર્યકર્તાઓએ આભાર દર્શન કરતી વખતે એમ કહ્યું કે આજે અમને શારદા માની સ્તુતિ સાંભળીને એમ લાગ્યું કે જાણે માં શારદા પોતે જ પોતાની સ્તુતિ ગાઈ રહ્યા છે, જગદંબા પોતે જ સ્તુતિ ગાઈ રહ્યા છે તેવું અમને દર્શન સર્વેશ્વરી માના શરીરમાં થયું જયારે સ્તુતિ કરતા હતા ત્યારે. ઘણું સુંદર કેન્દ્ર રામકૃષ્ણ મિશનનું ત્યાં આગળ હતું. અમારા પ્રવચનો ને અમારો કાર્યક્રમ જયારે પૂરો થયો ત્યારે એમણે ફરી વાર પાછી માંગણી કરી કે એક બીજો કાર્યક્રમ પણ અમને આપજો. એટલે અમે લગભગ 15-1 દિવસ પછી એક બીજો દિવસ એમને આપ્યો પ્રવચન માટેનો અને તે વખતે પણ અમે ત્યાં પ્રવચન કરવા ગયા. પ્રવચનની જયારે પરિસમાપ્તિ થઈ ગઈ ત્યારે પછીથી ત્યાંના જે કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓ અમારી પાસે આવ્યા અને અમારી પાસે આવીને શાંતિપૂર્વક કહેવા લાગ્યા કે અમારે તમારા જેવા મહાત્માની આવશ્યકતા છે. આ સ્થાન એમને એમ પડેલું છે, કેટલી મોટી જગ્યા છે, કેટલું મોટું કમ્પાઉન્ડ છે, સુંદર મજાનું મકાન છે, અહિયાં સર્વ પ્રકારની સગવડ છે. તમે હવે ભારતમાં જવાનો વિચાર પડતો મૂકો અને અહિયાં આગળ રહો અને અમને સેવા આપો તો આ મકાનમાં તમને રહેવાની સર્વ પ્રકારની વ્યવસ્થા અમે કરીએ અને અહિયાં જો તમને રહેવાનું ન ગમે તો તમારે માટે લુસાકા નગરમાં એક સ્વતંત્ર બંગલો લઈ આપીએ, એક મોટર તમારી પાસે હંમેશા હાજર રાખીએ, એક ડ્રાઈવર તમારી સાથે રાખીએ, જ્યાં જવું હોય ત્યાં જવા માટે સર્વ પ્રકારનું ફર્નિચર ટેલિવિઝન ઇત્યાદિ મકાનની અંદર તૈયાર કરી દઈએ અને તમારે અહીંયા સત્સંગનો જ લાભ આપવાનો. તમારા એ રહેવાથી અમને મદદ મળશે કારણ કે અમને પ્રેરણા આપે એવા કોઈ સંત પુરુષ અહીંયા નથી. એટલે જે પ્રકારે અમારે કાર્ય કરવું જોઈએ તે પ્રકારનું અમે કાર્ય કરી શકતા નથી. મેં કોઈ જુઓ તમે મને આ વાત કરી પણ ગમે તેવા સંત પુરુષો આ રીતે તમારા દેશમાં આવે તો બધાને તમે આ જાતની વાત ન કરતા, નહીં તો તરત જ લઈ લેશે સંતો તો મકાનને. જમાનો બદલાઈ ગયો છે, અત્યારે સંતો શોધખોળમાં છે મકાનની આશ્રમની મઠની. તો આવું બધું ન કરતા શા માટે તમે ઉતાવળ કરો છો? તમે એમ કહો છો કે સંતની આવશ્યકતા છે, એ સાચી વાત છે, સંત પુરુષ મળે તો સારું પણ ના મળે તો શું કરશો? તમે સંત થવાની કોશિશ કરો, તમે સંત થવાની કોશિશ કરો. રામકૃષ્ણ પરમહંસ દેવના પુસ્તક જીવન ચરિત્રના તો પડેલા જ છે, કથામૃત તો છે, બીજા પણ ધાર્મિક પુસ્તકો ગીતા ભાગવત રામાયણ ઉપનિષદ આદિ છે. તો તમે અહીંયા રોજ બેસીને પ્રવચનો કથા સત્સંગ સ્વાધ્યાય ચાલુ કરી દો, તમારામાંથી જ જે સારા માણસો હોય તે આ રીતે બીજાને પ્રેરણા ને પથ પ્રદર્શન પહોંચાડે એવું કરો. સંતોની પ્રતીક્ષા કરીને બેસી ના રહો, આવે તો ઠીક છે સ્વાગત, એમના કાર્યક્રમો રાખો, ના આવે તો કઈ વાંધો નહીં, કઈ બગાસા ખાઈને બેસી રહેવાનું છે. જેટલું પણ થાય તેટલું આપણાથી આપણે સાધનારૂપી કર્મ કરતા જ રહેવાનું છે, માટે તમે કર્યા કરો. મારાથી તો કાંઈ અહીંયા રહી શકાય તેમ નથી, હું અહીંયા કાયમ માટે રહેવા માટે આવ્યો નથી, હું મારા શરીરમાં પણ કાયમ માટે રહેવા આવ્યો નથી, હું સંસારમાં પણ કાયમ માટે રહેવા આવ્યો નથી, તો તમારા નાનકડા લુસાકા નગરમાં કાંઈ કાયમ માટે હું રહેવાનો છું? અને એની અંદર તમારો વળી આ નાનકડો આશ્રમ છે રામકૃષ્ણ મિશનનો, તમે જેને મોટો કહો છો તે આખા દેશની સરખામણીમાં તો નાનકડો જ ગણાય, એની અંદર બેસીને વળી મારે શું કરવાનું છે? હું કઈ કેદ થઈને બેસી જવા માંગુ છું, હું તો આમ તેમ ફરતો રહીશ, પવન જેવી રીતે ફરે છે એ રીતે સ્વૈર વિહાર કરીશ, ઈચ્છા અનુસાર ફરીશ અને પરમાત્માનું કામ કરીશ, અહિયાં પણ કોઈ વાર આવીશ, બીજે પણ જઈશ, આ રીતે મને છૂટો રહેવા દો. થોડાક માણસો છૂટા હોય તે પણ આવશ્યક છે. ગાંધીજી કહેતા કે લોક સેવકોએ થોડાક છૂટા પણ રહેવું જોઈએ, થોડાક લોક સેવકોએ સત્તા સ્વીકારવી જોઈએ, પદ અને અધિકાર પ્રાપ્ત કરવા જોઈએ, જેથી ત્યારે પણ જનતાના કાબો થાય સત્તા હોય તો. પણ કેટલાકોએ પછી સત્તા વગર ના રહેવું જોઈએ, ભારત ફરતા રહેવું જોઈએ, અને પેલા સત્તાધીશો હોય તેમનું ધ્યાન રાખવું જોઈએ, તેમને પ્રેરણા પહોંચાડવી જોઈએ, તેમને પદ પ્રદર્શન પૂરું પાડવું જોઈએ, આવા પણ થોડાક હોવા જોઈએ. તો પેલા સત્તાધીશો થોડાક જાગ્રત રહે. બધા જ સત્તાની સાઠમારીમાં પડે એટલે પછી કોણ કોને પથ પ્રદર્શન પહોંચાડે અને કોણ કોના પથ પ્રદર્શનને લક્ષ્ય માને. ગાંધીજીની એ વાત તો ગાંધીજી હતા ત્યારથી જ ભૂલાતી ગઈ હતી, અને ગાંધીજી વિદાય થયા પછી તો તદ્દન ઝડપથી એ વાત ભૂલાઈ ગઈ છે. અને અત્યારે તો બધી જ હોડ અધિકાર પ્રાપ્તિની પાછળ જ છે. સેવા એટલી બધી કોઈને એકલા રહીને સ્વતંત્ર રહીને છૂટા રહીને કરવાનું ગમતું નથી. મોટા ભાગના સેવકોને એમ જ થાય છે કે આપણી પાસે ખુરશી હોય તો જ સેવા થાય, આપણી પાસે પદ હોય તો જ સેવા થાય, આપણી પાસે સત્તા હોય તો જ સેવા થાય. અને પછી સત્તા આપીએ છીએ એટલે સેવા કરવાને બદલે પોતાની જ સેવા કરવા માટે તૈયાર થઈ જાય, બીજાની સેવાને પછી ભૂલી જાય છે, અહંકારના શિકાર બને. અને સત્તાને સુરક્ષિત યાવત ચંદ્ર દિવા કરો અક્ષય રાખવાને માટેના કિમિયાઓ એ નકેન પ્રકાર કરે છે, એટલે સત્તાનું એક પ્રકારનું રાજકારણ પછી એમાંથી ચાલુ થઈ જાય છે અને આખા દેશની અંદર એક પ્રકારની દૂષિત હવા પેદા થાય. એટલે થોડાક છૂટતા હોય તો પણ સારું. મહર્ષિ દયાનંદ છૂટા રહી શક્યા તો ઘણું સારું કાર્ય કરી શક્યા, ભારત વર્ષની અંદર જાગૃતિ આણી શક્યા, અધર્મનો જ્યાં જ્યાં પ્રસાર હતો ત્યાં ત્યાં સત્ય ધર્મની પ્રતિષ્ઠા કરવાને માટે પોતાની અનુભૂતિના આધાર પર કાર્ય કરી શક્યા. જો બંધાયેલા હોત, જો એમને વાસનાઓ વળગી હોત, જો લોકેશણાના શિકાર બની ગયા હોત, જો ધનની અંદર ધરાની અંદર રમાની અંદર કેદ બનીને એક ઠેકાણે પલાઠી વાળીને બેસી ગયા હોત તો વિષયાશક્તિના પરિણામે એ પરહિત જેટલું સાધી શક્યા તેટલું સાધી શકત નહીં. સંન્યસ્ત સંકલ્પ, જેમના સંકલ્પો સંન્યસ્ત થઈ ગયા. ભગવાન નવો શબ્દ પ્રયોગ કરે છે, સંકલ્પને સંન્યસ્ત કરવાનો પ્રયોગ છે. સંકલ્પને અસ્ત નથી કરવાનો, પણ સંકલ્પને સંન્યસ્ત કરવાનો છે. નહીં સંન્યસ્ત સંકલ્પ ભગવાન શબ્દ પ્રયોગ કરે છે. એક તો સંકલ્પને અસ્ત કરી દેવાનો એટલે સંકલ્પનો લોપ કરી દેવાનો, સંકલ્પને બંધ કરી દેવાનો. સંકલ્પને બંધ કરવાની આવશ્યકતા છે? સંકલ્પને બંધ કરવાની આવશ્યકતા નથી. સંકલ્પ તો એક વિરાટ શક્તિ છે જે પ્રભુએ આપણને પૂરી પાડી. આ સંકલ્પ શક્તિને લીધે આપણે આપણી અને બીજાની સમુન્નતિની યોજનાઓ બનાવી શકીએ. આ સંકલ્પ શક્તિને લીધે આપણે આપણા જીવનને ને બીજાના જીવનને સુખ શાંતિથી સંપન્ન કરી શકીએ. તો આ સંકલ્પ એક દૂષણ નથી, માનવનું ભૂષણ છે, પરમાત્માનો આશીર્વાદ છે, અભિશાપ નથી. આ સંકલ્પને આપણે શિવ પવિત્ર બનાવવાની આવશ્યકતા છે. એટલે વેદના ઋષિઓએ કહ્યું, તન્મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ, મારા મનને હે પ્રભુ પવિત્ર વિચારોથી કલ્યાણકારક સંકલ્પથી સંપન્ન કરજો. તો સંકલ્પના અસ્તની વાત નથી. સંકલ્પનો અસ્ત, સંકલ્પની સંપૂર્ણ શાંતિ, સંકલ્પનો સર્વથા લોપ કેવળ સમાધિ અવસ્થામાં જ થાય છે. સમાધિ અવસ્થામાંથી પણ માણસે જાગવાનું તો છે જ, અને જાગ્યા પછી સંકલ્પનો આધાર લેવાનો જ છે. આપણા જીવનના બધા જ કાર્યો સંકલ્પને લીધે જ પ્રેરિત થતા હોય છે. મારે સત્સંગમાં જવાનું છે, મારે વહેલા ઉઠવાનું છે, મારે ધ્યાન ધરવાનું છે, મારે ભોજન કરી લેવાનું છે, તેની પહેલા સ્નાનાદિથી નિવૃત્ત થવાનું છે, સમય થયો હવે મારે ચાલવાનું છે, હવે મારે નિદ્રાધીન બની જવાનું છે. આ સંકલ્પો જ મનની અંદર પેદા થાય છે. પછી સંકલ્પના પરિણામે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાય છે. સંકલ્પ સિવાય જીવન બનતું નથી તો સંકલ્પ આપણો શત્રુ નથી. સંકલ્પ જયારે ખરાબ થઈ જાય, વિપતગામી આપણને બનાવે, ત્યારે આપણા શત્રુનું કાર્ય કરે. પણ સંકલ્પ જો વેદના ઋષિઓ કે છે તેમ પવિત્ર બની જાય, ઉત્તમ થાય, ઉદાત્ત થાય, તો તે આપણા મિત્રની ગરજ સારે છે. એટલે સંકલ્પનું તો આપણે સ્વાગત કરીએ છીએ. એટલે ભગવાને ગીતામાં સંકલ્પને અસ્ત કરવાનો ઉપદેશ આપ્યો છે. નહીં સંન્યસ્ત સંકલ્પ કહ્યું, નહીં અસ્ત સંકલ્પ નથી કહ્યું. સંકલ્પનો સંન્યાસ લેવાનું કહ્યું, કે સંકલ્પને છોડવાનું કહ્યું, સંકલ્પને મારી નાખવાનું કહ્યું નથી. કેવા સંકલ્પને છોડવાનું કહ્યું? તો કે છે કે મનની અંદર જે લાલસાઓને વાસનાઓના વિશે ચક્રો ચાલે છે, અથવા તો જે સંસારના અસાર પદાર્થોના આકર્ષણો છે, જે દુનિયાવી વિષયોની મોહિનીઓ છે, જે રાગાશક્તિઓ છે, એ રાગાશક્તિઓના જે સંકલ્પો થાય છે તેનો સંન્યાસ, તેનો ત્યાગ કરી દેવો. મનની અંદરથી સર્વ પ્રકારની રાગાશક્તિને છોડી દેવી, આશક્તિઓના અંકુરોને નિર્મૂળ કરવાને માટે કોશિશ કરવી, કટિબદ્ધ કરવી, અને પછી લોકેષણા પણ રહેવી. શરીર સુખની એષણા પણ રહે, કોઈ પણ પ્રકારની શરીરના સુખોપભોગોને ભોગવવાની ઈચ્છા રહેવી, આ લોક અને પરલોકના કોઈ પણ પ્રકારના વૈભવોને પામવાની પણ ઈચ્છા રહે નહીં, કેવલ પરમાત્માને પામવાની ઈચ્છા રહે, પરમાત્માની સૃષ્ટિને કામમાં આવવાની ઈચ્છા રહે. આ પ્રકારે જયારે મનની અંદર પવિત્ર વિચારો ભાવો જ પેદા થાય તો સર્વ પ્રકારના લૌકિક અથવા દુન્યવી સંકલ્પોનો સંન્યાસ થઈ ગયો તેમ કહેવાય છે. આવો સંન્યાસ ન થયો હોય તો માણસ બહારથી ત્યાગ કરે અને છતાં પણ રાગમય જીવન જીવતો થઈ જાય. જયારે જયારે સમય આવે ત્યારે ધનની લિપ્સામાં પડી જાય, શરીર સુખની સંમોહિનીમાં સપડાઈ જાય, જયારે જયારે સમય આવે ત્યારે પ્રતિષ્ઠાથી પરવશ બની જાય અને પોતાના જીવનના લક્ષ્યને ભૂલી જાય કે મેં શેને માટે ત્યાગ કર્યો હતો, આ માનવ જીવન શાને માટે હતું. માનવ જીવન તો પરમાત્માના સાક્ષાત્કારને માટે મને સાંપડ્યું હતું. આ પ્રકારે પરમાત્માની કૃપાથી ઉત્તમ પ્રકારના મનોબળવાળા માનવો હંમેશા યાદ રાખે, જીવનમાં જાગ્રત થઈને જીવે છે, સાવધાન બનીને જીવે છે, કોઈ પણ દિવસ પ્રમાદી થતા નથી. શંકરાચાર્ય મહારાજ તેને આત્મ જાગૃતિ અથવા આત્મબોધનું નામ આપે છે અને કહે છે કે જે વૈરાગ્યના પરિણામે આત્મબોધની પ્રાપ્તિ થાય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, તે આત્મજ્ઞાન માનવને માટે આશીર્વાદરૂપ થાય અને આત્મિક રાજ્યની પ્રાપ્તિ કરાવે છે. માનવ પછી આત્મશાંતિને સહેલાઈથી પ્રાપ્ત કરે છે. ઘણા એવા યોગીઓ, ઘણા એવા સાધકોને ભક્તો આપણે જોઈએ છીએ. ઇતિહાસમાં એવા કેટલાય ઉદાહરણો આવે છે કે જે સાધના કરતા કરતા, ભક્તિ કરતા કરતા પોતાના મનની અંદર રહેલી સંસારના પદાર્થોની રસવૃત્તિઓના શિકાર બની ગયા, તો ભક્તિ ને સાધના અધવચ્ચે અટકી પડી, સાધના કરતા કરતા સિદ્ધિઓના શિકાર બની ગયા. સિદ્ધિઓનો મોહ હોય, સિદ્ધિઓને પામવાના સંકલ્પો હોય તો તેની અંદર અટવાઈ જાય અને પોતાનું જે મૂળભૂત ગંતવ્ય સ્થાન હોય, ધ્યેય હોય, તે ધ્યેયને પૂર્ણ કરી શકે નહીં, પામી શકે નહીં, અધવચ્ચે ફસાઈ જાય કોઈ બીજી જ આડ વાતની અંદર. અનેક પ્રકારની જે વિષયોની ભૂલ ભૂલામણીઓ છે એ ભૂલ ભૂલામણીઓની અંદર કેદ થઈ જાય. પરમાત્માની પરમ કૃપા જેના ઉપર હોય, પરમાત્માના ચારું ચરણોમાં જેમને શ્રદ્ધા હોય, તેવા માનવો પરમાત્માની કૃપાથી સુરક્ષિત રીતે, સલામત રીતે પોતાના જીવનની સાધનાના પથ ઉપર ચાલી શકે. નૈય સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કશ્ચન આરુ વૃક્ષોર્મુનિર્યોગમ કર્મ કારણમ ઉચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે. અને ભગવાન કહે છે કે જો યોગની સાધના જીવનમાં કરવી હોય તો કર્મ કરવાની આવશ્યકતા છે, પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. પુરુષાર્થ વગર કશું થઈ શકતું નથી. અને પુરુષાર્થ આપણે જે પણ પરિસ્થિતિમાં શ્વાસ લેતા હોઈએ તે પરિસ્થિતિમાં રહીને કરી શકાય છે. પુરુષો પણ પુરુષાર્થ કરી શકે, સ્ત્રીઓ પણ પુરુષાર્થ કરી શકે. આપણે પ્રવૃત્તિ રત જીવન જીવતા હોઈએ તો તેમાંથી પણ સમય કાઢીને આપણે પુરુષાર્થ કરી શકીએ. પુરુષાર્થ કરવાને માટે, સાધના કરવાને માટે, આધ્યાત્મિક જીવન જીવવાને માટે આપણી જે પ્રવૃત્તિઓ હોય તે પ્રવૃત્તિઓને તિલાંજલિ આપવાની આવશ્યકતા નથી. કેવલ આપણા મનના વિકારોને જ ધોવાની આવશ્યકતા છે. કામનાઓને લાલસાઓમાંથી મુક્ત થવાને માટેના પ્રયત્નો કરવાની આવશ્યકતા. જો આપણા મનમાં પરમાત્માની કૃપાને પામવાની અભિલાષાનો ઉદય થઈ જાય તો આપણે ગમે તે અવસ્થામાં રહીને પણ પરમાત્માની કૃપાને પામવાને માટેના પ્રયત્નો કરીએ છીએ. અને જો આપણા જીવનમાં પરમાત્માની કૃપાને પામવાને માટેની ઈચ્છાનો ઉદય થયેલો ના હોય તો આપણને ગમે તેવું સારું વાતાવરણ પ્રાપ્ત થતું હોય તો પણ તેનો લાભ આપણે લઈ શકતા નથી. હમણાં અમે કલકત્તામાં બેલુર મઠમાં ગયા. સ્વામી વિવેકાનંદે પરદેશની યાત્રાની પરિસમાપ્તિ પછીથી બેલુર મઠની સ્થાપના કલકત્તાની અંદર એટલા માટે કરી કે ત્યાગીઓને, સંન્યાસીઓને ત્યાં આગળ ટ્રેનિંગ મળે, શિક્ષણ મળે, અને પછી ત્યાંથી તૈયાર થઈને સંન્યાસીઓ અથવા ત્યાગીઓ ભારતમાં જુદે જુદે ઠેકાણે જાય, પરદેશમાં પણ જ્યાં જ્યાં રામકૃષ્ણ મિશનના કેન્દ્રો હોય ત્યાં જાય અને જનસેવાનું કાર્ય કરે, જાગૃતિ પૂર્વક કાર્ય કરે. એને માટેની તાલીમ એમને ત્યાં પ્રાપ્ત થાય એટલે ત્યાં તાલીમ શાળા પણ તૈયાર. તો અમે બેલુર મઠમાં ગયા. બેલુર મઠ બહુ સુંદર સ્થાન છે. કલકત્તાની અંદર ગંગાના કિનારા ઉપર જ છે અને ગંગા તો ત્યાં વિશાળ બની જાય છે, કારણ કે કલકત્તાથી બહુ જ નજીકમાં આવે ગંગા સાગર છે, જ્યાં ગંગા સમુદ્રની અંદર સમાઈ જાય છે. સમુદ્રને મળવાને માટે તૈયાર થયેલી ગંગા વિશાળતા ધારણ કરે છે કલકત્તાની પાસે. અને ગંગાના તટ પર એક તરફ સ્વામી બ્રહ્માનંદ, જે રામકૃષ્ણ મિશનના પ્રથમ પ્રેસિડેન્ટ હતા, એમની સમાધિનું નાનું મંદિર છે. એની બાજુમાં સ્વામી વિવેકાનંદજીની સમાધિ છે અને વચ્ચે શારદા માતાની સમાધિનું મંદિર સ્થાપવામાં આવ્યું છે. ત્રણ નાના નાના મંદિરો છે બેલુર મઠમાં ગંગા કિનારે. અને ત્યાંથી જરાક અંદરના ભાગમાં જઈએ એટલે સ્વામી વિવેકાનંદજી જે ઓરડાઓમાં, ખંડોમાં રહેતા હતા, તે ખંડોના દર્શન થઈ શકે છે. હજુ પણ એવા સુરક્ષિત ખંડ રાખવામાં આવ્યા છે. ત્યાં સ્વામી વિવેકાનંદના વસ્ત્રો, સ્વામી વિવેકાનંદની લાકડીઓ, સ્વામી વિવેકાનંદના કમંડલ ત્યાં રાખવામાં આવ્યા છે. બારીમાંથી આપણે તેમનું દર્શન કરી શકીએ. બાજુમાં સ્વામી બ્રહ્માનંદ રહેતા હતા તે ખંડ છે. એ ખંડને આ વખતે બંધ રાખવામાં આવ્યો હતો, અમુક જ વખતે ઉગાડો રાખતા હતા. પણ સ્વામી વિવેકાનંદનો ખંડ તો જ્યારે આપણે જઈએ ત્યારે દર્શન થઈ શકે એવી રીતે ઉગાડો રાખવામાં આવતા હતા. એ બધા સ્થળોના દર્શન કરીને અમે વળી પાછા રામકૃષ્ણ પરમહંસ દેવનું વિશાળ સમાધિ મંદિર બેલુર મઠની અંદર સ્થાપેલું છે ત્યાં ગયા. તો ત્યાં આગળ સામે રામકૃષ્ણ પરમહંસ દેવની પ્રસ્તર પ્રતિમા હતી. સુંદર મજાનો હોલ, બહુ સુંદર મંદિર હતું, સ્વચ્છ મંદિર, શાંત મંદિર હતું. મંદિરમાં હોલ હતો ત્યાં આગળ કેટલાક સાધકો આંખ મીચીને ધ્યાન કરવા બેઠા હતા. કેટલાક સાધકો સ્તુતિ કરતા હતા, પ્રાર્થના કરતા હતા પોતાના મનની અંદર. સવારનો સમય હતો એટલે બહુ ભીડ નહોતી, બહુ જ ઓછા દર્શનાર્થીઓ ત્યાં હતા. એ બધું જોઈને હું જરા બહાર નીકળ્યો. બહાર નીકળ્યો તો મંદિરની પરિક્રમા થતી હતી બહારના બહાર. ત્યાં જરાક આગળ જઈને મેં જોયું તો દરવાજાનો એક નાનો સરખો ભાગ હતો. એ દરવાજામાંથી અંદર રામકૃષ્ણ દેવની મૂર્તિ જોઈ શકાતી હતી. ત્યાં આગળ મેં એક માણસને બેઠેલો જોયો દરવાજા આગળ. હોલમાં તો બધાની નજર પડે એવી રીતે કેટલાક ભક્તો બેઠેલા, ધ્યાન કરતા હતા, પ્રાર્થના કરતા હતા, કેટલાક દર્શન કરીને પાછા વળી જતા હતા. પણ આ પ્રદક્ષિણાનો જે પથ હતો ત્યાં આગળ
કોઈનું પણ ધ્યાન જલ્દી ખેંચાય નહીં એવી રીતે એક માનવ બેઠો, એક ભક્ત બેઠો, એના વસ્ત્રો બિલકુલ મેલા, તદ્દન મેલા, મજૂર જેવો માણસ લાગતો, ફેરિયા જેવો માણસ, રોજની કમાણી કરતો હોય ને રોજ ખાતો હોય એ જાતનો માણસ દેખાતો હોય, એ બેઠેલો હતો. એનું મોઢું રામકૃષ્ણ દેવની મૂર્તિ તરફ, પીઠ પ્રદક્ષિણા કરવાના રસ્તા તરફ, અને એના હાથમાં માળા હશે, કપડું ઉપર ઢાંકેલું હતું, હાથ પર ખબર નહોતી પડતી, આંખ વેચીને એ પ્રભુનું સ્મરણ જપ ઇત્યાદિ કરતો હતો, એની આંખમાંથી અશ્રુ નીચે પડતા હતા, એટલો બધો ભાવમય બની ગયો હતો, એકાગ્ર બની ગયો હતો કે ક્યાંય જોવાની એને ફુરસદ નહોતી. કોઈ આવે છે, જાય છે, બોલે છે, નથી બોલતું, એને કઈ ખ્યાલ જ નહોતો, આખા શરીરનો ભાંગ એકદમ એકાગ્ર ચિત્ત બની, વચ્ચે વચ્ચે આંખ ઉગાડીને રામકૃષ્ણ પરમહંસ દેવની મૂર્તિને જોતો હશે, બાકી શાંતિથી બેસીને પોતે પરમાત્માનું સ્મરણ કર્યા જ કર્યું. કેવું સુંદર દ્રશ્ય હતું એ જોઈને હું વિચારમાં પડ્યું કે જુઓ, એક મજૂર જેવો દેખાતો સાધારણ માણસ, બહુ ઓછી કમાણી કરનારો, એ ક્યાંથી આવ્યો હશે, કલકત્તામાં ક્યાં રહેતો હશે, કયા સાધનમાં આવ્યો હશે, આવી રીતે રોજ આવતો હશે, મેં તો આજે જ એને જોયો, શાંતિથી બેઠો છે, કેવો ડૂબી ગયો છે પરમાત્માના ધ્યાનમાં, હવે થોડા વખત પછી ઉઠશે અને પોતાનું જે કર્મ છે તે પાછો કરશે જ, આજીવિકાનું એ કર્યા વગર તો ચાલે એવું નથી, કારણ કે એના વસ્ત્રો જેવા છે કે કોઈ એને ભિક્ષા આપે નહીં માગવા જાય તો, એને રોજી ખાવી જ જોઈએ, એને રણવું જ પડે, અને રણીને પછીથી એ પોતાનો રોટલો ખાઈ શકે એવા આગ્રહ વાળવા માણસ લાગે છે, પણ રોજ એ આવી આ રીતે પરમાત્માની ભક્તિ કરે, અંદર પૂજારી પૂજા કર્યા કરે રામકૃષ્ણ પૂજાની તૈયારી કરતા, તે એક સંન્યાસી પૂજારી અંદર રોજ એનું એ કામ હશે, એવી વખતે પણ કરતા. મને થયું તો ભગવાન આ ભક્તની પાસે અત્યારે એમ લાગે છે, પ્રભુજી તારા બહાર બેઠા, પ્રભુજી તારા બહાર બેઠા, પ્રતીક્ષા કરે તારી, પ્રભુજી તારા બહાર બેઠા, આ પ્રતીક્ષા કરે તારી, પૂજા કોની કરે પૂજારી, પૂજા કોની કરે પૂજારી, એમ કહેવાનું મને મન થઈ ગયું, કોની પૂજાની તૈયારી તું કરે, તારા ભગવાન તો બહાર બેઠા છે, તારી રાહ જોઈ રહ્યા છે, પણ તું ઓળખે છે ભગવાનને, કારણ કે એના કપડા મેલા છે, તું ઓળખી નહીં શકે, દીનના રૂપમાં, દુઃખીના રૂપમાં, રંકના રૂપમાં, પતિતના રૂપમાં, હળદૂતના રૂપમાં, ઉપેક્ષિતના રૂપમાં, તિરસ્કૃતના રૂપમાં, આ ભગવાન તારા વિશ્વ વ્યાપક બનીને બેઠા છે, પણ તું એને મંદિરમાં જ કેદ બનેલા છે, માની ત્યાં બેસી ગયો છે જોવા માટે, ત્યાં તારા ફૂલડાને ઢાળે છે, માળાઓને પરોવે છે, નૈવેદ્યો આપે છે, અભિષેકો કરે છે, આરતીઓ ઉતારે છે, ઘંટડીઓ વગાડે છે, ભગવાન તો તારો બહાર બેઠો બેઠો જોયા કરે છે, રાહ જોયે છે તારી, કે આ ભક્ત વિશાળ દ્રષ્ટિવાળો થઈને મારી પાસે આવે. પ્રભુજી તારા બહાર બેઠા, કરે પ્રતીક્ષા તારી, પૂજા કોની કરે પૂજારી, પૂજા કોની કરે પૂજારી. ઘણી વાર આપણે દેવીના મંદિરમાં જતા હોઈએ અને કોઈ ભિખારી વૃદ્ધા જેવી ડોસી હોય, બિચારી કમાઈ આવે શકે જ નહીં, એને કમાવું હોય તો એ કમાઈ ન શકે, એના શરીર પરથી જ આપણને ખબર પડે, અને હાથ લાંબો કરે, આપણે મોઢું બગાડીએ, ઉતાવળે ઉતાવળે જલ્દી 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 આપણા મંદિર બંધ થઈ જશે, જગદંબાનું દેવીનું દોડા દોડ કરતા જઈએ, ધ્યાન પણ આપીએ નહીં, અને વધારે હોશિયાર હોઈએ તો વળી પાછા બોલીએ કર્યા કે આવા વાંધણો કેટલા ફરે છે, ધંધો કરતા આવડતું નથી, ભીખ માગે છે, ભીખ માગે કરતા આગળ ચાલીએ, ખબર નથી કે એ દેવી જે મંદિરમાં છે તેનું જ આ એક સ્વરૂપ, હાથ લાંબો કરીને આપણી આગળ ઉભું રહ્યું છે તો મને ઓળખે છે, કઈક મુખ ઓળખતો હોય છે. તને મેં જ આપેલું, પ્રભુએ જ આપેલું છે, પ્રભુ માગી રહ્યા છે.
પ્રભુજી તારા બહાર બેઠા, કરે પ્રતીક્ષા તારી, પૂજા કોની કરે પૂજારી, પૂજા કોની કરે પૂજારી.
અંદર હું ગયો તરત હોલમાં, અમારી સાથે જે ભાઈઓ હતા, અમારી સાથે જે સર્વેશ્વરી માં પણ હતા, મેં કોઈ ચાલો 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 ભક્તના દર્શન કરવા આવતો, સાધકના દર્શન કરવા આવતો, તપસ્વીના દર્શન કરવા આવતો. આ હોલમાં નહીં થાય, હોલમાં દેખાવ છે, હોલમાં દેખાવ. આ રોજિંદુ છે, પરંપરા છે. ભક્તના દર્શન કરો, ક્યાં બેઠો છે જીવો તો ખરા, ભક્તને ઓળખી ન શકાય એવી જગ્યામાં બેઠેલો છે. ભક્તના કપડા એવા છે, સાધકના વસ્ત્રો એવા છે કે આપણને શંકા થાય કે આ સાધક હશે. એને નથી દાઢી, એને નથી જટા, એને નથી રાજસ કપડા, કશું જ નથી. આંખમાંથી આંસુના અર્ઘ્ય લઈને, ફૂલડા લઈને એ જેની માળા છે, પ્રિયતમ પરમાત્માના ચરણોમાં અર્પિત કરવા માટે બેઠેલો છે. એકાગ્ર બુદ્ધિ, એકાગ્ર વૃત્તિ એવી. જરા જોઈ આવો મેં ચાલો, કેવી રીતે સાધના થાય છે, કેવી રીતે ભક્તિ થાય છે. તમે બધા રાહ જુઓ છો કે 60 થાય પછી, 58 થાય પછી, આ 55 થાય પછી, હમણાં જરા પ્લોટ રાખ્યો છે, હમણાં જરા મકાન થાય પછી, આ થોડાક રૂપિયા થાય પછી, આ છોકરા ના છોકરા થાય પછી. કાળ તમારી રાહ જોઈને બેસી રહી છે, પોતાનું કામ કર્યા જ કરે છે. મુલતવી શું કામ રાખો છો? તરત અત્યારે શરૂ કરી દો, બેંકમાં એકાઉન્ટ તૈયાર કરી દો, બેંકમાં એકાઉન્ટ ઉગાડી દો. 5 રૂપિયામાં ઉગાડાય, 1 રૂપિયામાં ઉગાડાય, ઉગાડી દો ભગવાનની બેંકમાં. પ્રતીક્ષા ના કરો, કાળ કોઈની પ્રતીક્ષા કરતો નથી. તમે શા માટે પ્રતીક્ષા કરો? 55 સુધી નહીં રહો, 58 સુધી ન પડો, 60 સુધી ન પડો, અને રહેશો તો એવા દુર્બળ વખતે બની ગયા છો કે વાત નહીં. હમણાં મેં ધ્યાનના 3 દિવસ વર્ગો ચલાવ્યા અમદાવાદમાં, પ્રવચનો પૂરા ત્યાં પછી. એમાં બધા જ આવે, નાના આવે, મોટા આવે, બધા આવે. બધો પદ્માસન કરો. એક ભાઈને પદ્માસન નો બહુ શોખ, ઉંમર મોટી, જલ્દી થાય નહીં. મને કે યોગેશ્વરજી થતું નથી. મેં કહ્યું પાસે નાની મદદ લો. બાજુનો માણસ હતો, તે પરગજુ હતો, ધીરેથી અડે પેલાનો પગ ઊંચો કરીને સાથળ પર મૂક્યો, પદ્માસન કરાવ્યો. લોકો હવે ધીરેથી બીજો ઊંચો કરો, ને ધીરેથી બીજો ઊંચો કરીને મૂક્યો. બુમા બુમ પેલો પાડવા માંડ્યો કે બાપા હવે નીચે કરો, નીચે કરો, મારાથી નીચે થતું નથી, નસો ખેંચાય છે. લોકો ધીરેથી નીચે કરી દો. તો કે પણ મારાથી થતું નથી. બાજુના માણસને કહ્યું કરો ને, તો કે એને પદ્માસન નો લાવો છે તો ભલે 2 મિનિટ રહ્યા. બાજુ વાળો પણ એવો, લોકો પર હિત રાખો ભાઈ, એ મુકાવો. તે મૂક્યું, તો મૂક્યા પછી તો આમ દબાવવા માંડ્યો સાતળે કે આ તો દુખાવો ઉકળ્યો હવે. અને બીજે દિવસે ધ્યાનમાં એ ભાઈ આવ્યા, તો પદ્માસન તો બેસી જ રહ્યા. મેં કહું કેમ તમારે? તો કે આખી રાત ગોટલા દુખ્યા છે મારે, શું કરું? બામ લગાડ્યો, કહ્યું કઈ નારાયણ તેલ ઘસ્યું, હજુ દુખે છે. તમે કે કેટલા વર્ષ થયા? તો કે 60. 60 ની આ દશા છે. પણ 16 વાળાને કો જોઈએ, 26 વાળાને કો જોઈએ? પદ્માસન પટાક કરતો ને પગ મૂકી દે, બીજો પગ મૂકી તરત નીચે ઉતારી પડે. સાધના થાય એવી છે યોગ. મોટી ઉંમર થયા પછી બહુ મુશ્કેલી પડે, મનની શક્તિ ઘસાઈ ગઈ, શરીરની શક્તિ ઘસાઈ ગઈ, હવે ઘરડાના ઘરમાં જવા લાયક બહુ મુશ્કેલ પડે છે. જયારે જીવનની વસંત ઋતુ હોય, યુવાન કિશોરાવસ્થા, કિશોરાવસ્થાને જે સાચવી શકે, યૌવનને જે સાચવી શકે, એ જીવનને સાચવી શકે, જીવનનો ઉદ્ધાર કરી શકે. નાની અવસ્થામાંથી શરૂઆત કરો, અને જે નાની અવસ્થામાંથી શરૂઆત નથી કરી શક્યા, એમણે હવે મોટી અવસ્થામાં પણ જાગવું જોઈએ, અને શરીર જેટલો સાથ આપે તેટલો સાથ લઈ અને પરમાત્મા પ્રાપ્તિની સાધનામાં આગળ ચાલવું જોઈએ. જીવો મેં કોઈ સાધક, કેવો સાધક? નાની ઉંમર દેખાઈ છે, મજૂરની ઉંમર નાની દેખાતી, લગભગ 30-31 વર્ષની આજુબાજુ હશે. બધાએ જઈને જોયું, ઓ બહુ એકાગ્ર સાધક છે. સાધનાને માટે પ્રતીક્ષા કરવાની, રોજ બરોજ ના કામો માંથી સમય કાઢીને આ માણસ અહીંયા આવ્યો. રોજ આવતો હશે, આ રીતે કલાક બે કલાક બેસીને ચાલતો હશે. એને રૂમ નથી મળતો. આપણે તો ફરિયાદ કરીએ છીએ, રૂમ વગર ધ્યાન ક્યાં કરું, રૂમ વગર જપ ક્યાં કરું, ઘરમાં એકાંત નથી. કોણ ફરિયાદ કરે? જેને કરવું નથી તે ફરિયાદ કરે છે. અમારે કરવું તો અમને એકાંત નહોતું મળતું. તમે વહેલી સવારે બહાર નીકળી જતા, બગીચાઓમાં ચાલ્યા જતા, ત્યાં જઈને બેસી જતા, નદી કિનારે ચાલ્યા જતા, કોઈ મંદિરોના એકાંતમાં જઈને બેસી જતા, જપ ધ્યાન પાઠ પૂજા બધું કરીને ઘેર આવતા. લો, જેને શોધવું છે એને તો એકાંત બધે જ મળે, અને જેને શોધવું નથી એને એકાંત ક્યાંય જડતું નથી. એકાંતમાં પણ પત્તા લઈને જાય. બીજો રમનારો ન હોય તો પોતે એકલો એકલો રમ્યા. ટીચર, જેને અનુરાગ નથી સાધનાનો એને એકાંત આપો તો પણ શું કરશે, અને જેને અનુરાગ છે એકાંતને શોધે છે. બધા માણસો એને જોયો કે જીવો કેવો ભક્ત છે, કેટલો સરસ ભક્ત, બેલુર મઠ ની અંદર જીવો. હજુ પણ મને યાદ રહી ગયો છે માણસ. કેવી સાધના, શાંત મને એકદમ એકાગ્ર. ભગવાન કે છે કર્મ કરો, કર્મ કરવાની ના નથી કહેતા પ્રભુ, પણ કર્મ માંથી સમય કાઢો, કર્મ કરતા કરતા સત્કર્મ કરવાનો આગ્રહ રાખો, અને સત્કર્મ કરવાનો આગ્રહ રાખો. કુકર્મ ભૂલે ચૂકે કરો નહીં, ન થાય એનું ધ્યાન રાખો, અને સત્કર્મ પરાયણ બનીને એમાંથી થોડામાંથી થોડો પણ સમય કાઢો. આવી રીતે બેસો, શાંતિથી બેસો, થોડી પ્રાર્થના કરો, થોડું ધ્યાન ધરો, થોડા જપ કરો, નિયમ પ્રમાણે સાધન કરો. અંદરની શાંતિને માટેનું કર્મ પ્રવૃત્તિ આમાં વચ્ચે આવતા નથી, બાધક બનતા નથી, બહુ સારું રહેશે. તો રાહ જોવાની આવશ્યકતા નથી. ભગવાન કે છે યોગના વૃક્ષ પર જે આગળ વધવા માંગે છે, ઉપર ચડવા માંગે છે, આરૂ વૃક્ષો હો મુને યોગમ કર્મ કારણ મુચ્યતે, એને પુરુષાર્થ તો કરવાનો છે, કર્મ તો કરવાનું છે. પછી જયારે મન વશ થઈ જશે, એકાગ્ર થઈ જશે, ત્યારે શાંત કરવાને માટે મનને પછીથી ધ્યાન ધારણામાં એ મનને જોડવું જોઈશે. પહેલા તો કર્મની આવશ્યકતા, સંધ્યા પૂજા જપ આત્મનિરીક્ષણ, આપણા લૌકિક કર્મો જે આપણી આજીવિકા અથવા જીવન નિર્વાહને માટે અનિવાર્ય રૂપે આવશ્યક હોય તેવા કર્મોનું પણ અનુષ્ઠાન આપણે કરવું જ જોઈએ. કર્મોના અનુષ્ઠાન વગર તો માણસ પછી આળસુ થઈ જશે, પરાવલંબી બની જશે, પરાધીન થઈ જશે. ભગવાન પરાધીનતામાં માનતા નથી. એટલે કર્મનો મહિમા ભગવાન ગાય છે, પણ કોરા કર્મોનો નહીં, સત્કર્મોનો મહિમા છે. સત્કર્મ, સત્કર્મ પરાયણ સાધકે થવું, અને સત્કર્મ કરતા કરતા પોતાના જીવનની વિશુદ્ધિને સાધવાનો આગ્રહ રાખીને આગળ વધવું જોઈએ. ધીરે ધીરે સારા પુસ્તકો વાંચવાથી, સત્સંગ કરવાથી સદવૃત્તિઓ આપણા જીવનની પાંગરવા લાગે. પુસ્તકો સારા વાંચવાનો અભ્યાસ રાખો, ખાવામાંથી થોડી બચત કરો, સિનેમા જોતા હો તો બચત કરો, બીજા વ્યસનો હોય તો છોડી દો, પણ પુસ્તકો જરૂર લો. કારણ કે પુસ્તકો તમને બહુ જ મદદ કરશે, ઘણી પ્રેરણા આપશે. એક વાક્ય કેટલીક વાર જીવનમાં ક્રાંતિ કરે. તો તમે પુસ્તકોને જુઓ, ખરીદો, વાંચો, વંચાવો, જીવનમાં પ્રકાશની પ્રાપ્તિ થશે, પ્રેરણાની પ્રાપ્તિ થશે. તો સારું સાહિત્ય સાધનામાં ઘણી સહાયતા પ્રદાન કરે છે. આવતીકાલે હવે ગીતાના છઠ્ઠા અધ્યાયના અનુસંધાનમાં આગળ આપણે વાર્તાલાપ કરીશું. ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो वासुदेवाय. जो भावे भजाय माया ने મમતાના બંધ કપાય, માયા ને ઓમ
નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો મૃત્યુ મરે ને અમરથવાય, મૃત્યુ મરે વૈકુંઠ ધામમાં વાસ કરાય, વૈકુંઠ ઓમ નમો ભગવતે વાસુદેવાય, મુક્તિને માટેનો માર્ગ સીધો, મુક્તિને સંત મહંતને શાસ્ત્રોએ કીધો, સંત ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ઓમ સર્વેષાં શાંતિર્ભવતુ, હે પ્રભુ સૌને શાંતિની પ્રાપ્તિ થાવ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સૌ કોઈ પૂર્ણતાના માર્ગે આગળ ને આગળ વધો, સૌના ઉપર તમારી કૃપાનો વરસાદ વરસો, સર્વેષાં મંગલં ભવતુ, સૌ કોઈ પવિત્ર વિચારોથી પવિત્ર ભાવોથી ઉત્તમ કર્મોથી સંપન્ન બનો, સર્વેષાં કલ્યાણં ભવતુ, સૌ કોઈનું સર્વ પ્રકારે કલ્યાણ થાવ, ઓમ શાંતિ. શરીરને શાંતિ આપો, શરીરને સ્વસ્થ બનાવો, નિરોગી રાખો, ઓમ શાંતિ. મનને નિર્મળ બનાવો ઉત્તમ વિચારોથી ઉત્તમ ભાવોથી ઉત્તમ સંસ્કારોથી સંપન્ન બનાવો, ઓમ શાંતિ. રાગ દ્વેષમાંથી અહંકારમાંથી આશક્તિમાંથી અમને મુક્તિ આપો, તમારું દર્શન કરવાની શક્તિ આપો, ત્રણ પ્રકારની શાંતિ આપો, શારીરિક શાંતિ, માનસિક શાંતિ आत्मिक शांति। ओम शांति 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 ही।